أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સુરતુલ હદીદ ઉપર ચાલી રહી છે. ગયા વખતે આપણે સુરતુલ હદીદની આયા નંબર 16 તરફ નજર કરી અને તેના પહેલા ભાગની આયા ઉપર ડિસ્કસ કર્યા. અલમ યઅની લિલ્લદીન આમનુ અન તખશઅ કુલુબુહુમ લિઝિક્રિલ્લાહ વમા નઝલ મિનલ હક. શું તે મોમિનો માટે સમય નથી આવી ચૂક્યો કે તેઓના કલ્બમાં નમ્રતા આવે અલ્લાહના ઝિકરથી અને કુરાનની આયતોથી? આપણે આજે આ આયતના સેકન્ડ પાર્ટ તરફ નજર કરશું. હું તે તરફ આવું તે પહેલાં આ આયતના પહેલા ભાગ તરફ ફરી નજર કરીએ. આ આયા એટલી ઇમ્પોર્ટન્ટ અને એમાં એટલું પાવરફુલ મેસેજ છે કે ગયા વખતના લેક્ચરમાં પણ હું આના ઉપર ડિસ્કસ કરી અને ફરી આ લેક્ચરમાં પણ થોડોક ટાઈમ હું એના ઉપર લઈશ. કેમ કે એમ સમજો કે કુરાન મજીદની આ એક આયત છે કે જેમાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ અલ્લાહ સુબહાનહુ તઆલા આપવા માંગે છે કે જેના થકી આપણું દુનિયા અને આખેરા બંને સુધરી જાય છે. અલમ યઅની للذين آمنوا أن تخشع قلوبهم لذكر الله وما نزل من الحق. الله سبحانه وتعالى આપણને દાવત આપે છે, આપણે બોલાવે છે કે તમને મારા ઉપર ઈમાન છે, ભરોસો છે, પણ હવે મને ખપે છે કે તમે તમારા ઈમાનના લેવલને બુલંદ કરો. આપણે ગયા વખતે ડિસ્કસ કર્યા કે એકોર્ડિંગ ટુ ધ અહાદીસ ઓફ માસુમીન ઈમાનના 10 દરજ્જા છે અને દરેક દરજ્જાની વચમાં જે ગેપ છે તે પણ ઘણી જ પોળી છે, ઘણી જ વાસ્ટ છે, આખી જિંદગીની સફર છે જે દરેક મોમિન પસાર કરે છે. પણ રિયલાઇઝેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જિંદગીના મકસદને સમજવું પણ ઘણું જ જરૂરી છે. નહીં તો આપણે સૌથી લોઅર લેવલ ઉપર જ અટકી જશું, આપણને એમાં જ સંતોષ થઈ જશે, આપણે સ્ટેટિક બની જશું, વેરી બેઝિક લેવલ ઉપર આપણે અટકી જશું. ફરી તમારું ધ્યાન ખેંચું છું કે જ્યારે અલ્લાહ કુરાનમાં કહે કે યા અય્યુહલ્લદીના આમનુ અથવા લિલ્લદીના આમનુ, સમજો કે તે આયત મને અને તમને બધાને કહી રહી છે. આપણું નોર્મલ રિએક્શન જ્યારે આપણે કુરાન પઢતા હોઈએ તો આપણે લાગે છે કે આ મોમિનોને અલ્લાહ એડ્રેસ કરે છે, પણ મોમિનીન કોણ છે? આપણે એને બહારે ગોતવા જાય છે. આપણે એકચ્યુઅલી આ આયાને પર્સનલાઇઝ કરીએ, કારણ કે આ આયા આપણને એડ્રેસ કરે છે 1-to-1. સો દુનિયાના બીજા ભાગમાં મોમિનીન વસે છે તેને નથી કહી રહી. રસૂલના વખતના મોમિનો કે એના પછીના મોમિનો કે જેઓ પોતાના રિલિજિયસ સર્કલ્સમાં છે તેને નથી કહી રહી. આ આયા આપણી સાથે ડાયરેક્ટલી વાત કરે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા મને પૂછે છે અને તમને પૂછે છે, શું હજી તે સમય નથી આવી ચૂક્યો કે તમારા કલ્બમાં ખુશુ હોય, નમ્રતા હોય મારા તરફ, રસૂલ તરફ, કુરાન તરફ અને તમારા જમાનાના ઇમામ તરફ? ધીસ ઇઝ અ ચેલેન્જ કે જે આ આયા આપણે આપી રહી છે. ફક્ત આ મેસેજને સમજો તો આપણા માટે પૂરતું છે. આપણને આ આયા ગાઈડ કરે છે, હિદાયત આપી છે. ટાઈમ નથી આવી ચૂક્યો, તમે તો ચાલુ કુરાન પઢો છો, તમે તો મોમિનના ઘરમાં જન્મ લીધો છો, લીધા છો. આપણે બે રીતે આપણા કલ્બમાં હ્યુમિલિટી, નમ્રતા, ખુશુ લઈ આવી શકીએ. આ આયતમાં અલ્લાહ કહે છે કે અલ્લાહની યાદ, અલ્લાહનો ઝિકર અને કુરાનની આયતો ઉપર તફક્કુર કરવું. ગયા વખતે ઝિકરના બારામાં આપણે ઘણું જ ડિસ્કસ કર્યા. ઝિકરના ત્રણ લેવલ છે, વર્બલ, રિફ્લેક્ટિવ અને સ્પિરિચ્યુઅલ લેવલ, કે જેને આપણે કહીએ છીએ કે અલ્લાહ, કોન્શિયસ ઓફ અલ્લાહ થઈ જઈએ, આપણે અલ્લાહનો અહેસાસ કન્ટિન્યુઅસ હોય. સુરતુ નૂરની આયતમાં અલ્લાહ ફરમાવે છે, ઇન અલ્લાહ સુબહાનહુ વ તઆલા જઅલા લિઝિક્રી જલાઉન લિલ કુલુબ. આ આયતની તફસીરમાં અમીરુલ મોમિનીન ફરમાવે છે કે અલ્લાહના ઝિકરના બારામાં કે આ ફક્ત વર્બલ લેવલ નથી, આ ઝિકર આપણા કલ્બ માટે એક લાઇટ બની જાય છે, એક નૂર બની જાય છે. જ્યારે આપણા કલ્બ ઉપર કાટ ચડી જાય ગુનાહોનું, તો અલ્લાહનું ઝિકર તમને પોલિશ કરે છે અને તે ફરી કલ્બને નૂરાની બની જાય, એ નૂરાની બનાવી નાખે છે. શું થશે જ્યારે કોઈ મોમિન આ લેવલ ઉપર પહોંચશે કે એના કલ્બમાં અલ્લાહનું નૂર આવી જશે, તો હવે એનું ઇમ્પેક્ટ શું આવશે, એની અસર શું હશે? તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, પહેલું તો તસ્મા બિહી બાદલ વખરા, કલ્બ ફરી સાંભળવા માંડશે. આ આપણે નોર્મલ હિયરિંગની વાત નથી કરતા કે જે કોઈની સાંભળવાની શક્તિ ઓછી હોય તો તે હિયરિંગ એઇડ્સ પહેરે છે. આ કલ્બના હિયરિંગની વાત થાય છે. પછી આ કલ્બ જોવા માંડશે. આ પહેલાં એના કલ્બની આંખો બંધ હતી અને તે ઇન્સાન આંધળો હતો. અને ત્રીજું, એનું કલ્બ હવે અલ્લાહને સબમિટ કરશે. આની પહેલાં તે બહુ જ રિબેલિયસ હતું, અલ્લાહની સામે બળવો કરતું હતું. સો ધીસ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ ઇમ્પેક્ટ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આપણે જોશું આપણી જિંદગીમાં અમુક સારા માણસો આવશે અને કહેશે કે આ નહીં કરો, એના બદલે આ કરો. અમુક ટાઈમે એ વાતને આપણે માનીએ છીએ, પણ અમુક ટાઈમે આપણે નથી સાંભળતા. શા માટે નથી સાંભળતા? આપણે સાંભળવાની તકલીફ છે? નહીં, પ્રોબ્લેમ આપણા કલ્બમાં છે. ઘણી વખતે લોકો આપણે સારી શિખામણ આપી જાય, પણ આપણે તેની પરવા નથી કરતા. આપણે કહેશું આ બધા જૂના જમાનાના લોકો છે, અમે તો મોડર્ન ટાઈમ્સમાં રહીએ છીએ. એ લોકો શું જાણે મારી જિંદગીના બારામાં, મારી તકલીફોના બારામાં, મારા ઇશ્યુઝના બારામાં? ત્યારે આપણે સમજીએ કે આ કલ્બમાં સાંભળવાની તૌફીક નથી. કલ્બને આંખ પણ છે. ઘણી વખતે હકીકત આપણી સામે રાખવામાં આવે છે, પણ આપણને નથી જોવું, આપણે ઇગ્નોર કરી નાખીએ છીએ. રસૂલે ખુદાના વખતમાં અમુક લોકો રસૂલની ઘણા જ નજદીક હતા, પણ તમને લાગે છે કે આ બધા સારા માણસો હતા? તેઓ હંમેશા રસૂલની વાતો માનતા હતા? નહીં, એ લોકો રસૂલના શબ્દોને ટ્વિસ્ટ કરી નાખતા હતા. ઘણી વખતે તેઓ જાણી કરીને રસૂલના શબ્દોને બદલાવી નાખતા હતા, કારણ કે તેઓના કલ્બ ઉપર પડદાઓ પડેલા હતા. તેઓ રસૂલ પાસેથી ડાયરેક્ટલી સાંભળતા હતા, પણ એ લોકોને પરવા ન હતી. ડેફનેસ હતું અને બ્લાઇન્ડનેસ હતું તેઓના કલ્બમાં. આના થકી તેઓ ચાલુ રિબેલિયસ હતા, ચાલુ બળવો કરતા હતા. અમે અહીં ઇમામ અલી અલૈહિસ્સલામ સમજાવવા માગે છે કે અલ્લાહનું કોન્શિયસ નહીં હોય તો કલ્બ સાંભળશે ને? પણ એક વખત જ્યારે રિવોલ્યુશન આવશે તમારી અંદર, ત્યારે કલ્બ તમારું ઓબિડિયન્ટ થશે. એક વખત એક નોન મુસ્લિમ ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આવે છે અને પૂછે છે કે તમે તમારા રબને જોયા છો? ઇમામ અલી અલૈહિસ્સલામ જવાબ આપે છે કે તને લાગે છે કે જેને હું જોયો નથી તેની ઇબાદત કરીશ? આ માણસ તો મૂંઝવણમાં પડી જાય છે. ઇમામ જવાબ આપે છે, તમે વ્યાધીને કરો, હું નથી કહેતો કે હું અલ્લાહને ફિઝિકલી જોયો છું. આ મારી આંખો તેને નથી જોઈ શકતી, પણ અલ્લાહને તમે પરસીવ કરી શકો છો. તમારા ઈમાન થકી અલ્લાહનો અહેસાસ તમે કલ્બમાં કરી શકો છો. તમારા કલ્બની આંખો તેને જોઈ શકે છે. હવે આપણે આ વર્સ 16ની બાકીની બીજું સેક્શન છે એના ઉપર ડિસ્કસ કરીએ. અલ્લાહ કહે છે, વલા યકુનુ કલ્લદીના ઉતુલ કિતાબ મિન કબલુ ફતાલ અલૈહિમુલ અમદુ ફકસત કુલુબુહુમ વકસીરુન મિનહુમ ફાસિકુન. અને તેઓ તે લોકોના જેવા ન થઈ જાય કે જેઓ આ પહેલાં કિતાબો એ લોકોને આપવામાં આવી હતી, તૌરેત અને ઇન્જીલ, પણ તેના ઉપર ઘણો સમય પસાર થઈ ગયો કે જેથી તેઓના કલ્બ કઠણ થઈ ગયા અને તેઓમાંથી ઘણા ખરા ફાસિકૂન છે, નાફરમાન છે. આ શબ્દ છે અરેબિકનો કસાવાત, એને કહે છે બહુ જ કઠણ, હાર્ડ. જ્યારે કલ્બ હાર્ડ થઈ જાય છે તો કલ્બ જાણે પથ્થર જેવું થઈ જાય છે. ઘણી વખત પથ્થરથી પણ વધારે એ કલ્બ હાર્ડ થઈ જાય છે, કારણ કે ઘણા પથ્થર આપણે હાર્ડ જોઈએ છે, પણ આપણે જોઈએ છે કે એમાંથી પણ પાણીની સ્ટ્રીમ્સ, પાણી એમાંથી પણ ફૂટી શકે છે. જ્યારે પહાડ ઉપર અમુક પથ્થરો છે કે જે અલ્લાહના ખોફથી ધ્રુજી જાય છે અને તમે જોશો કે એ નીચે જમીન ઉપર આવી જાય છે, પણ આવા લોકોના કલ્બ ઘણા જ કઠણ થઈ જાય છે. તેઓ ફાસિકૂન છે. કુરાન ક્રિશ્ચન્સ અને જૂઝ તરફ ઇશારો કરે છે કે તેઓને આસમાની કિતાબો આપવામાં આવી પણ પૈગંબરોથી દૂર રહ્યા, તેને ઘણો સમય પસાર થઈ, ઘણો સમય રહ્યા દુનિયામાં, પણ અલ્લાહની યાદ તેઓના કલ્બમાં દાખલ ન થઈ. તેઓ ગુનેહગાર હતા. જો યાદ હોય તો આપણે ગયા લેક્ચરમાં બે જાતના હાર્ટ્સની વાત કરી. એક છે ફિઝિકલ હાર્ટ, હેલ્થ અને અનહેલ્ધી સિચ્યુએશન. આપણું હાર્ટ બીમાર થઈ જાય છે જ્યારે એની આપણી આર્ટરીસ છે એ હાર્ડ થઈ જાય છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે. ખાસ કરીને આપણું ઇન્ડિયન ફૂડ ઘણું જ હેવી છે. બીજું છે આપણું સ્પિરિચ્યુઅલ હાર્ટ. ક્યારે બીમાર થઈ જાય છે? જ્યારે ગુનાહોથી ભરાઈ જાય છે. હવે આયા નંબર 17 તરફ નજર કરીએ. અલ્લાહ કહે છે, એલમુ અન્નલ્લાહા યુહયિલ અર્ધા બાદા મૌતિહા કદ બયન્ના લકુમુલ આયાતિ લઅલ્લકુમ તઅકિલૂન. આ જાણી લ્યો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જમીનને તેના મોત પછી ફરી જીવતી કરે છે અને તમારા માટે આ આયતોને ચોખ્ખી રીતે નાઝિલ કરી છે કે જેથી તમે સમજો. આ કોન્સેપ્ટ અલ્લાહ કુરાનમાં ઘણે ઠેકાણે નાઝિલ કરે છે. આ એક દાખલો છે રિસરેક્શન માટે, કે કયામતના દિવસે બધાને ફરી જીવતા કરવામાં આવશે. મક્કામાં જ્યારે કુરાનની આયતો નાઝિલ થતી હતી, મુશ્રિકીન એક અલ્લાહમાં માનતા હતા, પણ એ લોકો મૂર્તિઓની પણ ઇબાદત કરતા હતા. બીજું પ્રોબ્લેમ એ હતું કે તેઓને કયામતના દિવસ ઉપર ઈમાન ન હતું કે તે દિવસે હિસાબ લેવામાં આવશે. તો આ આયત નાઝિલ થઈ કે જેમાં અલ્લાહ જમીનનો દાખલો લે છે કે દર વર્ષે તમે જુઓ છો કે જ્યારે ઠંડીની મોસમ આવે છે તો જમીન મરી જાય છે, પછી સ્પ્રિંગ આવે છે અને જમીન ફરી જીવતી થઈ જાય છે. અલ્લાહ આ જમીન કે જે વિન્ટરમાં સાવ ડેડ હોય છે તેને ફરી સ્પ્રિંગમાં જિંદગી આપે છે. એવી જ રીતે તમે બધા મરી જશો, પણ એક દિવસ આવશે કે હું ફરી તમને બધાને જીવતા કરીશ, કયામતના દિવસ માટે, અને ત્યારબાદ બધાના અમાલ પ્રમાણે જન્નત અને જહન્નમમાં નાખવામાં આવશે. પણ અહીં આ દાખલો, આ આયત, તે કોમન થીમ કયામતને ઇશારો નથી કરતી, જે ઘણી આયતોમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે. પણ આ આયત તેના પહેલાંની આયત, આયત નંબર 16 તરફ ઇશારો કરે છે. અને જમીનને તે કલ્બની સાથે સરખાવે છે કે મોમિનનું કલ્બ છે તે એ લેવલ સુધી પહોંચે છે કે જેમાં હ્યુમિલિટી હોય છે, અને અને જેવો કાફિર છે જેને અલ્લાહ ઉપર ઈમાન નથી લાવતા તેવા તેઓનું કલ્બ એટલું કઠણ થઈ જાય છે. તો એક તરફ હમ્બલ હાર્ટ છે અને બીજી તરફ હાર્ડ હાર્ટ છે, અને અહીં અલ્લાહ મરેલી જમીનને તે હાર્ડ હાર્ટ સાથે સરખાવે છે અને જીવતી જમીનને તે નરમ હાર્ટ સાથે સરખાવે છે કે જેમાં હ્યુમિલિટી છે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ આયતમાં ફરમાવે છે કે તે મરેલી જમીનને ફરી અમે જીવતી કરીએ છીએ. તો અલ્લાહ એક જાતનું એશ્યોરન્સ આપણને આપે છે કે જો તમે એ ડાયરેક્શન તરફ મૂવ થાઓ તો હું તમને એ રસ્તા ઉપર મદદ કરીશ. જેવી રીતે મરેલી જમીનને ફરી જીવતી કરું છું વરસાદના ટીપાથી, એવી જ રીતે હું તમારા કલ્બ કે જે હાર્ડ થઈ ગયા છે ફરી મારી યાદથી એને ભરી નાખીશ અને એમાં હ્યુમિલિટી આવી જશે. આપણે બે લેક્ચરમાં હું તમને આ આયા 16 ઉપર ડિસ્કસ કરી, કારણ કે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપણા બધા માટે છે. આ મેસેજ આપણી જિંદગી અને આખેરાને સુધારી શકે છે. આ આયતમાં અલ્લાહ ફરમાવે છે, શું એ સમય નથી આવી ગયો કે તમારા કલ્બમાં ખુશુ નમ્રતા લઈ આવો, તમારા ઈમાનને બુલંદ કરો, મારા કન્ટિન્યુઅસ ઝિકરથી અને કુરાનની આયતો ઉપર તફક્કુર કરો. આપણે આ આયતને પર્સનલાઇઝ કરશું તો આપણે એનું ઇમ્પેક્ટ પડશે. ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામનો જમાનો હતો. હું તમને એક નાનક એક સ્ટોરી પહેલાં કહેવા માંગુ છું અને એના પછી હું હંમેશ મુજબ જે સ્ટોરી કરું છું તે પણ કરીશ. એના ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામના એક સહાબી હતા જેનું નામ હતું ફુઝેલ બિન અયામ, જે આગળ પછીના જમાનામાં તે સ્પિરિચ્યુઅલ માસ્ટરના નામે પ્રખ્યાત થઈ ગયા હતા, જેણે એના જિંદગીના છેલ્લા વર્ષો મસ્જિદુલ હરામમાં વિતાવ્યા, મુજાવરી કરતા હતા. એની સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સ્પિરિચ્યુઅલ માસ્ટર તો પછી થયા, પણ તેની પહેલાં તેઓ એક હાઈવે રોબર હતા, એક ડાકુ હતા. રસ્તામાં કેરેવાન્સને લૂંટતા હતા. જેટલા કેરેવાન્સને જો ખબર પડતી કે ફુઝેલનું કેરેવાન તેઓના રસ્તે જાય છે તો તેઓ પોતાના રસ્તાને બદલાવી નાખતા હતા. એક આર્મ્ડ રોબર હતા કે એના શરીર ઉપર હંમેશા સાધનો રાખતા હતા, અને જ્યાં જ્યાં જે જે ગામડાઓમાંથી પસાર થતા તો ત્યાં માણસોના માલને લૂંટી નાખતા હતા. હવે એક વખત એની નજર એક યંગ છોકરી ઉપર પડે છે અને એને એ છોકરી બહુ જ પસંદ આવે છે અને એને મેળવવા માટે એ પ્રપોઝલ મોકલે છે, પણ તે છોકરી એને દાદ નથી આપતી. તો એક વખત રાતના એ છોકરીના ઘરે એટેક કરવા માટે જાય છે, દિવાલ ઉપર ચડે છે. હવે છોકરીના ઘરની બાજુમાં એક કોર્ટયાર્ડ હોય છે, ત્યાં એક શખ્સ કુરાનની તિલાવત કરતો હોય છે, એનો અવાજ જરાક મોટો હોય છે. જ્યારે ફુઝેલ બિન અયામ ત્યાં પહોંચે છે તો આ શખ્સ તે જ સુરતુલ હદીદની 16મી આયત પડી રહ્યા હોય છે. અલમ યાની લિલ્લધીના આમનુ અન તક્ષા કુલુબુહુમ લિઝિક્રિલ્લાહ વમા નઝલ મિનલ હક. ફુઝેલ આ આયતને સાંભળે છે ત્યારે એ લોકો તો બધા એરેબિક સમજતા હતા. આ આયતને સાંભળે છે, એને એમ લાગે છે કે મને કોણ આ કહી રહ્યું છે. તે તરત જ દિવાલની ઉપરથી નીચે ઉતરી જાય છે અને પોતાની જાતને સાવ જ બદલાવી નાખે છે. ચોરી અને લૂંટફાટ કરવાનું કામ મૂકી દે છે. મસ્જિદુલ હરામમાં વર્ષો સુધી મુજાવરી કરે છે અને એક સ્પિરિચ્યુઅલ માસ્ટર બની જાય છે. સૂફી લોકો તેને સ્પિરિચ્યુઅલ માસ્ટર બોલાવતા હતા. આ આયામાં બહુ જ પાવરફુલ મેસેજ છે, આયા નંબર 16 સુરતુલ હદીદ. હવે હંમેશ મુજબ હું તમને એક સ્ટોરી કરીશ અને આજના ટોકને પૂરું કરીશ. અમુક વર્ષો પહેલાં સાઉથ ફ્લોરિડામાં ગરમીની સિઝન હોય છે અને સખત ગરમી હોય છે. એક છોકરો સ્કૂલમાંથી પાછો આવે છે. હવે એનું જ્યાં ઘર હોય છે એની એટલે એની ગાર્ડનની બાજુમાં જ એક જૂનું એક લેક હોય છે કે જેનું પાણી હંમેશા ઘણું જ ઠંડુ રહેતું હોય છે. તો આ છોકરાને એટલી ગરમી પડતી હોય છે તો એ શું કરે છે કે એ ઘરના પાછળના દરવાજામાં જાય છે, પોતાના શૂઝ ઉતારે છે, સોક્સ ત્યાં રાખી દે છે, પોતાની શર્ટ કાઢે છે અને દોડે છે લેક તરફ. અને લેકમાં એ જમ્પ મારે છે અને સ્વિમ કરતો હોય છે. લગભગ વચમાં એ લેકના વચલા જગ્યામાં એ આવી જાય છે. હવે એને ખબર નથી હોતી કે એ લેકમાં મગરમચ્છ એલિગેટર્સ રહેતા હોય છે અને એક એલિગેટર એ સેન્ટરમાંથી એ શોર તરફ સ્વિમ કરતો હોય છે અને આ છોકરો અહીંયાથી કિનારાથી એ વચમાં એલિગેટર તરફ જાણે સ્વિમ કરતો હોય છે. એને ખબર નથી હોતી. હવે એની માં છે, જ્યારે એ પાણીમાં કૂદકો મારે છે ને અવાજ આવે છે તો એની માં બારીમાંથી બહાર જોઈ છે, તો જોઈ છે કે એનો છોકરો લેકમાં સ્વિમ કરતો હોય છે. હવે ત્યાંથી એ જુએ છે કે એ એલિગેટર એ છોકરાની તરફ આવતો હોય છે, કારણ કે એને કિનારા તરફ આવવું હતું. અને એલિગેટર અને આ છોકરો એટલા નજદીક હોય છે, એની માં એટલી ડરી જાય છે, દોડતી બારે ઘરમાંથી નીકળે છે અને એના છોકરાને એટલી મોટી રાડ પાડે છે અને એને કહે છે કે તું પાછો વળી જા. આ છોકરો એની માને માના અવાજને સાંભળે છે તો એ યુટર્ન મારે છે, પણ ત્યાર સુધી બહુ લેટ થઈ ગયું હોય છે. એલિગેટર એના પગને પકડી લીધો હોય છે. હવે એ દરમિયાન એ બાજુમાં એક રસ્તો હોય છે કે ત્યાં એક ફાર્મર એના ટ્રકમાં પસાર થતો હોય છે અને એની નજર આ લેક ઉપર, આ એલિગેટર અને આ છોકરા ઉપર પડે છે. એ તરત જ ટ્રકને સ્ટોપ કરે છે, પોતે ટ્રકની બહાર નીકળે છે અને એની ટ્રકમાં એની પાસે એક રાઇફલ હોય છે, એક બંદૂક હોય છે. એ તરત જ એમ કરે છે એલિગેટરને અને એને શૂટ કરે છે અને એલિગેટર મરી જાય છે. ત્યાર સુધી આ હજી તો એ શૂટ કરે છે એના પહેલાં શું થાય છે, એક બાજુ એની માં છોકરાના હાથને પકડી રાખી હોય છે અને એને ખેંચતી હોય છે અને બીજી તરફ એલિગેટર હોય છે એ છોકરાના પગને ખેંચતો હોય છે. આ બે જાણે એક ટગ ઓફ વોર હોય છે. છોકરો એની માં છોકરાને મૂકવા નથી માંગતી અને એલિગેટર એના પગને મૂકતો ન હતો. હવે આ માં જ્યારે એને એના છોકરાને હાથ પકડી રાખી હોય છે તો એના આંગળીના નખ બધા એ છોકરાના મસલ્સમાં અંદર ગળી ગયા હોય છે અને બીજી તરફ એલિગેટરના જે પગ એના મોઢાથી એ પકડી રાખ્યો હોય છે તો એ પગ ઉપર પણ એને એટલા જખમ અને એટલા સ્કાર થઈ ગયા હોય છે. જ્યારે આ એલિગેટરને શૂટ કરવામાં આવે છે અને એલિગેટર મરી જાય છે તો આ છોકરાને લેકમાંથી કાઢવામાં આવે છે અને ઘણા અઠવાડિયા સુધી એ હોસ્પિટલમાં રહે છે, કારણ કે એને બહુ જ ઊંડા વુન્ડ્સ, ઊંડા સ્કાર થયા હોય છે, ઘણા જ ઊંડા જખમ હોય છે હાથમાં અને પગમાં. ઘણા અઠવાડિયા પછી જ્યારે છોકરો સાવ જ હીલ થઈ જાય છે, એના આ જખમ બધા મટી જાય છે, તો એક ન્યૂઝપેપરવાળો એની પાસે રિપોર્ટર હોય છે તો એ છોકરાની સાથે ઇન્ટરવ્યૂ કરે છે અને એને કહે છે કે તને હકીકતમાં ઘણા જ સ્કાર થયા છે ને શરીરમાં, તો તરત જ છોકરો એના એના ટ્રાઉઝરને જરાક ઊંચી કરે છે અને એ રિપોર્ટરને બતાવે છે કે જો મારા પગમાં કેટલા ડાઘા રહી ગયા છે આ એલિગેટરના, કારણ કે એણે મને એટલું જોરથી પકડી રાખ્યું હતું. અને પછી એટલો પ્રાઉડલી કહે છે કે પણ તમે મારા હાથ તરફ પણ જુઓ, મારા હાથમાં પણ કેટલા ડીપ વુન્ડ્સ છે, કારણ કે મારી માનું જે દિલ, મારી માનું જે લવ હતું, મારી માં મને એટલી ચાહતી હતી કે એ મને મારા હાથને મૂકવા તૈયાર ન હતી. તો એના હાથ અને એના નખ થકી મારા મસલ્સમાં એટલા સ્કાર્સ રહી ગયા. પણ મને એટલી ખુશી છે કે જ્યારે હું આ સ્કાર્સને જોઉં છું તો મને મારી માં યાદ આવે છે અને મારી માનું પ્યાર, મારી માનું લવ યાદ આવે છે. બસ આ સ્ટોરીમાં એક જ લેસન છે કે ઘણી વખતે આપણા પાસ્ટના સ્કાર્સ આપણા માઇન્ડ ઉપર રહી જાય છે. ઘણી વખતે આપણે આપણા પહેલાંની જિંદગીમાં, પાસ્ટમાં એવા ઘણા સમય પસાર થઈ જાય છે કે જેની નિશાનીઓ આપણા મગજમાં, આપણા માઇન્ડમાં રહી જાય છે. પણ એમાં શું થાય છે કે જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે એ જમાનો, એ જ્યારે મને આ આ પ્રોબ્લેમ થયું હતું તો હું કેવી રીતે એમાંથી બહાર નીકળી, અને જો આપણે ખ્યાલ કરશું તો આપણે તરત જ આ હાથના જે માના સ્કાર્સ હતા ને તે યાદ આવશે કે આટલી તકલીફો હતી પણ તોય હું એ તકલીફોમાંથી નીકળી, કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો હાથ મારા હાથમાં હતો અને એને મને આ તકલીફોમાંથી દૂર કરી. બસ એટલું જ કહેવું હતું આ લેસનમાં કે આ જે લેખ છે એ જાણે આપણી જિંદગીનું એક શું કહીએ કે જિંદગીનું એક આપણી જિંદગી છે કે જે ઘણી ડેન્જર્સથી ભરેલી છે. ઘણી વખતે આપણે એવી મુશ્કેલીઓમાં આવી જઈએ છીએ ને આપણે ખબર નથી હોતી કે એમાં કેટલા એનિમીઝ છે, કેટલા દુશ્મનો છે કે જે આપણે એટેક કરી શકે છે. પણ સાથે સાથે આપણે ભૂલી ન જઈએ કે અલ્લાહનો હાથ આપણા હાથમાં હંમેશા હોય છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. બસ આખરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આ કોવિડની બીમારીથી લોકોને સલામત રાખે, આપણા જમાનાના ઇમામને ઝુહૂર ફરમાવે અને તેના મદદગારોમાં આપણે શામિલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.